तारीख 9/8/1985 श्री अनुभव प्रकाश ग्रंथ पर पूज्य भाई श्री शशिभाई नो भावनगर में प्रवचन पाना नंबर 2 सड़ंग प्रवचन नंबर 3
કયા લક્ષે સ્વાધ્યાય કરે છે એના ઉપર આધાર છે. કયા લક્ષે સ્વાધ્યાય કરે છે જો એને આત્માના હિતનું લક્ષ્ય હોય તો એને સ્વાધ્યાયની બાહ્ય ક્રિયા ઉપર લક્ષ્ય નથી, નહીતર એને બાહ્ય ક્રિયાનો મોહ છે અને લક્ષ બાહ્ય ક્રિયા ઉપર છે, એમાં આત્માના હિત હિત સાથે એને કાંઈ લેવા દેવા નથી. એટલે અહિત જ કરે છે છતાં ઠીક માને છે. પણ શાસ્ત્રનું વાંચન કરે ને અહિત કરે કે હા કરે, આ તો ગુરુદેવ જાહેરમાં નહોતા કહેતા, ખાનગીમાં ચર્ચા કરવાના પ્રસંગ રહેતો હતો ત્યારે બહુ સ્પષ્ટ કહેતા, આમ શાસ્ત્રનું વાંચન કરવા જાય છે, શાસ્ત્રનું વાંચન કરે છે પણ આત્માનું હિત કરે છે, આમ સ્પષ્ટ કહેતા. સ્વાધ્યાય પણ આત્મલક્ષ્ય કરવું એમ કહે છે. દર્શન બહુ દ્રઢ થાય એમ કરવું એમ કહે છે. કાંઈ શ્રી ગુરુનો ની ભલામણ હોય, એમની આજ્ઞા હોય, એમની સૂચના હોય તો એમાં મુમુક્ષુ જીવનું હિત થાય એવો અભિપ્રાય હોય છે ને, એ દ્રષ્ટિકોણથી એ હેતુથી વાત કરે છે કે બીજે બીજા કોઈ હેતુથી વાત કરે છે? કયો પછી કેમકે સ્વાધ્યાયમાં આવે છે તો બધા પોતાના કલ્યાણ માટે જ આવે છે ને એમ પૂછે છે. તપાસી લેવું અંદર, તપાસ કરવી, તપાસ કરવી કે એમાં બીજો કઈ લક્ષ્ય રહે છે કે નથી રહેતો એ તપાસ કરવી. કાળજી નું હોય તો એ તો એને જુઓ, જેને આત્મકલ્યાણમાં કાળજી નથી એને ક્યાં કાળજી છે? ભલે ભોળો ભટાક દેખાતો હોય પણ એને ક્યાં કાળજી છે? જરાક તપાસ લેવાની જરૂર છે. શું એની ક્યાં ના છે? એટલા માટે તો ગમે તેવાને પણ આવવા માટે પ્રતિબંધ થોડો છે. આવવા માટે પ્રતિબંધ નથી, કઈ ગમે તેવા જીવ આવી શકે છે. કોઈ પણ જીવ કોઈ પણ સમયે પર્યાય થી પર્યાય અંતર પર્યાય બદલી શકે છે. એટલે તો અહીંયા અનુભવ પ્રકાશમાં એક વિષય છે કે કાર્ય અને કારણ નિયમ વગર છે, એવી એક વાત નથી છે. શું એમાં શું ન્યાય હોય છે? કાર્ય કારણ ને નિયમ હોય એવી વાત તો બહુ સાંભળી છે. ક્યાં છે આજે તાયવા છે ને એમાં એક વાત છે. વચનામૃત કરીને તાયવા છે એમાં એક જગ્યાએ છે. સમ્યક વિનાનો શુભોપયોગ સંસાર સુખ આપે, દેવપદ આપે કે રાજપદ આપે, ત્યાં દેવગુરુ શાસ્ત્રનું નિમિત્ત હોય તેને લાભ થવો હોય તો થાય. મુનિનો યોગ છે એમાં સંસાર સુખ છે એટલે સંસારની અનુકૂળતાઓ છે, દેવલોકમાં પણ જાય અથવા કોઈ રાજા થાય શ્રેષ્ઠ થાય, એમાં ક્યાંક પુણ્યનો યોગ છે. દેવગુરુ શાસ્ત્રનો પણ એક ભલે વિશિષ્ટ પ્રકારે પણ પુણ્યનો યોગ છે, ત્યાં તેને લાભ થવો હોય તો થાય, નહીં તો ન થાય એમ કેમ? પણ થવો હોય તો થાય, ન થવો હોય તો ન થાય. અને તમે કારણ તો કયો છો દેવગુરુ શાસ્ત્રને કે કાર્યને કારણ નિયમ વગર છે એવી રીતે જાણે. કેવો ન્યાય લીધો છે, કાર્યને કારણ નિયમ વગર છે એટલે એને દેવગુરુ શાસ્ત્ર મળ્યા સાચા, સત્પુરુષ મળ્યા સાચા, ઉપદેશ સાંભળ્યો સાચો, છતાં કેમ કલ્યાણ નથી? એનું કારણ પોતે છે, બાહ્ય કારણનો નિયમ નથી. નિયમ નથી એટલે બાહ્ય કારણનો નિયમ નથી. હા જાય, કારણ છે એવું પોતે પોતાના પરિણામમાં એવું કારણ છે એવું કે પોતે નરકમાં જાય. નિષેધ કર્યો, ભગવાનનો નિષેધ કર્યો, આ જીનેન ખોટા છે, આ બરાબર નથી. ભલે મારા દાદા હોય, મારા દાદા હતા મરીચીના ભાવમાં, એકવાર નથી ગયા. એ કેટલા વર્ષ છે, ચોથા આરાના કેટલા વર્ષ છે, ક્રોડાક્રોડી સાગરમાં એવા ભટકા છે, એવા ભટકા છે, કેટલી વાર નરક માં ગયા છે. એક વાર ગયા એ તો કઈ એનો મેળ જ નથી, એટલું બધું એમને ઊંધા ચાલ્યા તે ઊંધા જ ચાલ્યા, ઊંધે રસ્તે ચીર્યા તે ઊંધે જ રસ્તે ચીર્યા. થોડું થવું બહુ મુશ્કેલ છે. પણ પરિભ્રમણમાં ઘણું દુઃખ સહન કર્યું, એમાં તો બે મત નથી. ઊંધામાંથી સૌનું થવું અનંત કાળ ગયો છે જીવનો. આપણો આપણો જ વિચાર કરીએ તો આપણી હસ્તી ક્યારથી? અનંત કાળથી આપણે છીએ. ક્યારે નવી ઉત્પત્તિ તો નથી, અને પરિભ્રમણ જ કર્યું છે, ઊંધા ચાલીને પરિભ્રમણ જ કર્યું છે. દેવગુરુ શાસ્ત્ર નથી મળ્યું, નથી ઉપદેશ નથી મળ્યો. હાજી ઉચ્ચસૂત્ર પ્રરૂપણાને નિષેધ કર્યો છે, નકાર આવ્યો છે, સતનો નકાર આવ્યો છે, સતનો નકાર આવ્યો છે, એમાં સ્વસતનો અને પરસતનો બંનેનો નકાર આવ્યો છે. હે, ના નિષેધ કરે, આમ ન હોય, આમ ન હોય, એમ શંકા જાય એમ નહીં, એને નકાર વર્તે છે, આમ ન હોય એટલે હું ન હોઉં એમાં એ આવે છે. એવી એવી ઊંધી વાત છે, એટલે એના ફળમાં અનંત દુઃખ છે, અનંત દુઃખ છે જીવને. હે, બહુ ચાલે છે તો બહુ રખડે પણ બહુ જ છે ને, કોક જ જીવ તરે છે, રખડે છે બહુ. પરિભ્રમણમાં અનંતા અનંત જીવો છે, મુક્તિ એ ગયા અને જશે એના કરતા ત્રણેય કાળે અનંતા અનંત છે. અનંત કાળ પછી એ જ પરિસ્થિતિ છે, બહુ ચાલે છે એનો અર્થ જ કે બહુ રખડવાનો બને છે. આપણે નથી વિચાર પ્રશ્ન આવતો, ઈચ્છા તો થાય છે પણ કામ થતું નથી, એનો અર્થ શું થાય છે? અમારી ઈચ્છા છે કે અમારે હવે છૂટવું છે પણ પ્રાપ્ત થતું નથી, તત્વ મળતું નથી, અનુભૂતિ થતી નથી, એ શું બતાવે છે? કે અસાધારણ પ્રકાર છે, એ કોઈ સાધારણ પ્રકાર નથી કે ઈચ્છા કરે અને કામ થઈ જાય, એવો કોઈ સાધારણ પ્રકાર નથી. કોઈ અપૂર્વ કાર્ય છે, અને કોઈ અપૂર્વ રીતિથી, અપૂર્વ વિધિથી, અપૂર્વ મહિમાથી, અપૂર્વ ભક્તિથી, એ અપૂર્વ ધારાએ ઉપડે ત્યારે એની સંપ્રાપ્તિ છે, ત્યાં સુધી નથી. નથી ઉપડતો ત્યાં, હજી સવળો નથી થતો ત્યાં સુધી. મંદ પુરુષાર્થ છે કે વિપરીત પુરુષાર્થ છે એ જરા શોધવાનો વિષય છે. પુરુષાર્થ મંદ હોય તો થોડો સમય વધારે લાગે, પણ પુરુષાર્થ વિપરીત હોય તો કેટલો સમય લાગે એ કહેવું મુશ્કેલ છે. અને ઊંધી દિશામાં આગળ વધી જાય તો એને પોતાને ખ્યાલ નથી રહેતો. આ પરિસ્થિતિ છે. એક જગ્યાએ બોલાવ્યો છે પરમાગમ સારમાં, એવો એવો જ પ્રશ્ન કર્યો છે કે અમારી ઈચ્છા છે ને છતાં અમને પ્રાપ્ત નથી થતું, તો પુરુષાર્થની મંદતા ગણવી ને? તો કે મંદતા અને તીવ્રતાની અપેક્ષા તો એકબીજાની ક્યારે છે કે પુરુષાર્થ સવળો ચાલતો હોય તો તીવ્ર મંદ કહીએ, પણ હજી પુરુષાર્થ જ સવળો ન થયો હોય, ત્યાં પુરુષાર્થની દિશા આવડી રહી હોય ત્યાં તીવ્રતા મંદતાની અપેક્ષા લાગુ નથી પડતી, એમ કરીને ગુરુદેવે જવાબ દીધો છે. અને પ્રશ્ન પૂછનારનો ધ્વનિ એવો છે કે અમારી આ નાની ભૂલ છે, પુરુષાર્થ અમારો મંદ છે, આ અમારી નાની ભૂલ છે. તો એને ત્યાં એવો જવાબ દીધો છે કે આ તો મોટો પહાડ જેવો દોષ છે, એને રાઈ જેવો બતાવવાની વાત છે તમારા અભિપ્રાયમાં. શું કહી દીધું? જે વિપરીત પુરુષાર્થ છે એનો પહાડ જેવો દોષ છે, એને રાઈ જેવો કરી નાખવાની વાત છે અહીંયા તો. હા, જુદી વાત છે, બે જુદી જુદી વાત છે, એ નક્કી કરવું પડે કે આમાં પુરુષાર્થ વિપરીત જાય છે કે પુરુષાર્થ મંદ ચાલે છે. કે તીવ્ર ચાલતો હોય મંદ પડે, એમ સવળો ચાલતો હોય એમાં તીવ્ર મંદતાની ગતિ સાપેક્ષપણે એકબીજામાં ગણાય, પણ હજી પુરુષાર્થ સવળો ન થયો હોય ત્યાં મંદ પુરુષાર્થ છે એ વાત નથી, પણ વિપરીત પુરુષાર્થ છે. પરમોથી એટલે પર પ્રત્યેના મોહથી બંધાઈ રહ્યો છે, અથવા ક્યાંક ને ક્યાંક પરમા પોતા કરતા પરની અધિકાય આપે છે, અધિકપણું એને લાગે છે, તેથી બંધાઈ રહ્યો છે. છૂટવાથી સુખ છે છતાં છૂટતો નથી, એવા ક્લેશિત પરિણામ મટે છૂટે તો જીવને નિરાકુળ શાંતિ થાય અંદરમાંથી, સ્વભાવમાંથી, છતાં એવો મોહથી પોતે બંધાયેલો છે, મોહ ભાવથી પોતે એવી રીતે પકડાયેલો છે કે ફરી ફરીને સુખ બુદ્ધિએ એ પર પ્રત્યેના પરમોહ સંબંધિત ભાવ કરે છે, એટલે છૂટતો નથી. છૂટવાથી સુખ છે છતાં છૂટતો નથી. દાખલો આપે છે કે અનાદિના સંયોગથી છૂટતા સુખ થાય છે, છતાં જૂઠું જ દુઃખ માને છે. હવે જે સંયોગથી લોકો કહે છે ને, સંયોગ વધે તો કે ભાઈ સુખી થઈ ગયા છે, દેશમાં હતા ને પરદેશ ગયા, હવે સુખી થઈ ગયા છે, ગામ છોડીને બહાર ગયા, બીજે ગયા, હવે સુખી થઈ ગયા છે. સુખી થઈ ગયા છે, ખરેખર તો દુઃખી થઈ ગયા છે, પણ હવે જ્ઞાની ને અજ્ઞાની ની ભાષા ઉલટી સુલટી છે, માપ ઉલટા સુલટા છે. લોકો એમ કે ભાઈ આ સુખી થઈ ગયા છે, જ્ઞાની જોવે છે કે આ બિચારો હવે દુઃખી થઈ ગયો છે, આમ નજર જુદી છે એમની. તો કહે છે કે અનાદિના સંયોગથી છૂટતા સુખ થાય છે, તો બોલો અજ્ઞાની એમ માને છે કે આ મારા સધનતામાંથી નિર્ધનતા થઈ જશે ને હું દુઃખી થઈ જઈશ, હું દુઃખી થઈ ગયો, સંયોગ છૂટતા હું દુઃખી થઈ ગયો એમ માને છે. ખરેખર કહે છે કે ભાઈ ઉપાધિ તારે ટળી એમ લેને, તો એમ ઉપાધિથી મુક્ત થવાનો વિચાર કરને, એ દિશામાં વિચારને, એ દિશામાં પ્રયત્ન કરને, નિરુપાધિક ભાવનો પ્રયત્ન કર. તો સંયોગની ઉપાધિ તો પ્રત્યક્ષ દુઃખરૂપ જ છે, એ ગણિત એની પાસે નથી. એટલે કહે છે કે અનાદિના સંયોગથી છૂટતા સુખ થાય છે, છતાં જૂઠું જ દુઃખ માને છે. દુઃખ નથી ને દુઃખ માને છે માટે જૂઠું કહેવામાં આવે છે. સંયોગમાં સધનતા મટીની નિર્ધનતા થાય, ચાલો એ તો ઠીક છે, ચલાવી લઈએ. પણ શરીરમાં વેદના થાય એનું શું? શરીર છૂટે, શરીર છૂટે વેદના થાય કે ન થાય એનું શું? એમાં પણ એમ જ છે, આત્મા જ્ઞાન વેદક સ્વભાવી છે. એ જ્ઞાન વેદકમાં એ જ્ઞાનને વેદે એવો એનો સ્વભાવ છે, વેદકતાનો જ પિંડ છે આત્મા. પણ શરીરમાં હુંપણાની બુદ્ધિ એને દુઃખ વેડાય છે, અને શરીર આજ્ઞા જ્ઞાનમાં આત્મામાં હુંપણાની બુદ્ધિ એને સુખ વેદાય છે. તો પોતે વેદન સ્વભાવી જ્ઞાન મૂર્તિ છે આત્મા, એટલે વેદવો એનો સ્વભાવ છે. પણ કોને કે પોતાને પોતાના જ્ઞાન આનંદ આદિ સ્વભાવને વેદવું, એવો અનંત વેદકત્વ એનો સ્વભાવ છે. પણ શરીરમાં હું પણ કરે છે, પરમાં હું પણ કરે છે કે દુઃખને વેદે છે સિદ્ધો છે. પરમાં હુંપણાનો શરીરમાં રાગમાં હુંપણાનો ભાવ એ શાંત સ્વરૂપને ઝાટકો મારવાની વાત છે. કોઈ ઝાટકો મારે ને એવું ખેંચાણ થાય, એવી ઉપાધિનો ભાવ છે. કહે છે કે અનાદિના સંયોગથી છૂટતા સુખ થાય છે, જ્યાં જ્યાં કહેવાતી પ્રતિકૂળતા છે, લોકો જેને પ્રતિકૂળતા કહે છે, સાધક જીવ ધર્મી જીવ ત્યાં પુરુષાર્થની વૃદ્ધિમાં પરિણમે છે, ત્યારે એને પુરુષાર્થ વધે છે. સહેજે છે જેમ રસ્તાની ગળદી જોઈને બાળક એની માતાના સાડલાનો છેડો મજબૂતાઈથી પકડે છે, સહેજે તે, કેમ કે છૂટો ન પડી જવો, એમ સંયોગની પ્રતિકૂળતા શરીરની પ્રતિકૂળતા આદિ પ્રકાર જોઈને ધર્મી સાધક જીવ પાત્રતાવાળો જીવ યોગ્યતાવાળો જીવ ધર્મી અથવા ધર્મી થવાવાળો જીવ ધર્મ પ્રાપ્ત કરવાવાળો જીવ પુરુષાર્થની વૃદ્ધિમાં પરિણમે છે. આ એક સહજ એની યોગ્યતાનો વિષય છે, એવી જ યોગ્યતા હોય છે કે એ જે વખતે વિશેષ પુરુષાર્થમાં સહેજે સહેજે આવે છે ત્યારે એને સુખ વધે કે દુઃખ વધે? લોકો એમ કહે કે આને પાપનો ઉદય છે, એ એમ કહે છે કે ના ના મારે પુરુષાર્થનો ઉદય છે, મારે પાપનો ઉદય નથી પણ મારે પુરુષાર્થનો ઉદય છે. તેથી આવનારી પ્રતિકૂળતાથી જે જગતના જીવો ભયથી કંપિત થાય છે તે પ્રતિકૂળતાને પ્રતિકૂળતા નહીં માનનારો ધર્મી જીવ ઉલટાનો એ જોવે છે કે મારા માટે તો એવો પ્રકાર પણ સુઅવસર છે કે જેમાં હું મારી પુરુષાર્થની પરિણતિને સતેજ કરી દઈશ. ઠેક મરણ પર્યંતનો ભાવ લીધો છે કે મૃત્યુ તો કે મૃત્યુ મહોત્સવ છે મારા માટે, મૃત્યુ એ મારા માટે મરણનો પ્રસંગ નથી પણ મારા માટે એ જીવનનો પ્રસંગ છે. જે સંજીવની વિદ્યા હું શીખ્યો છું, અધ્યાત્મ વિદ્યા એ સંજીવની વિદ્યા છે, એ સંજીવની વિદ્યાનો ઉપભોગ વિશેષ કરવાનો એ કાળ છે. તો ત્યાં મરણ નથી પણ ત્યાં તો સંજીવન છે ઉલટાનો. પછી બીજી પ્રતિકૂળતાનો તો ક્યાં હિસાબ હતો? ઉપકાર માને છે, નિમિત્તનો ઉપકાર માને છે. નિમિત્ત તો ઉપકારી થાય છે ને, કે ગમે તે નિમિત્ત હો અમારે માટે તો ઉપકારી છે. આ નિમિત્ત સારું ને આ નિમિત્ત ખરાબ એ પ્રશ્ન નથી, કેમ કે એને તો આત્મા બાજુ જોડવું છે. કહે છે કે અનાદિના સંયોગથી છૂટતા સુખ થાય છે છતાં જૂઠું જ દુઃખ માને છે, અથવા જ્યાં જ્યાં જીવને દુઃખ થાય છે તે દુઃખ નથી પણ એક જૂઠી માન્યતા છે કે જેને લઈને એને દુઃખનો અનુભવ થાય છે. મૂળમાં એ જૂઠી માન્યતા છે. આકુલતા છે એ આકુલતા છે, એ જૂઠ નથી પણ એની માન્યતા છે એ જૂઠી છે. એમાં આને લઈને મને દુઃખ છે, નિર્ધનતાને લઈને મને દુઃખ છે, પ્રતિકૂળતાઓને લઈને મને દુઃખ છે, રોગને લઈને મને દુઃખ છે, એ બધી માન્યતા જૂઠી છે અને જૂઠપણે જ એ દુઃખને અનુભવ કરે છે. જુદા છે પણ એટલો પકડ કરીને બેસી ગયો છે કે સર્વસ્વપણે એને સંયોગમાં જ સર્વસ્વ માન્યું છે અને તેથી દુઃખી થયા વિના રહે નહીં, થાય થાય ને થાય જ. તેને મટાડવાની માટે પ્રજ્ઞા છીણી આત્મા અને પરના એકત્વ સંધાનમાં નાખે, એવું જૂઠું દુઃખ મટાડવા, એવું દુઃખ મટાડવા શું કરે કે ભેદ જ્ઞાન કરે. જે પરપદાર્થ ને રાગ સાથે એકત્વ કર્યું છે તેનાથી જુદો પડે. સીધી વાત છે, આમાં કઈ આડોઅડો વિષય નથી. તે જ્યાં એક પણ માનીને દુઃખ ઊભું કર્યું છે ત્યાંથી છૂટા પડ્યા વિના કેવી રીતે એ દુઃખ મટશે? બીજી રીતે દુઃખ મટવાનો કોઈ અવસર નથી. તેને મટાડવાને માટે પ્રજ્ઞા છીણી, પ્રજ્ઞા એટલે જ્ઞાન, જ્ઞાનની છીણીને આત્મા અને પરનું એકત્વ થઈ રહ્યું છે, એકત્વ સંધાન, એકથી એકથી અનુસંધાન થઈ રહ્યું છે એકમેક પણ, ત્યાં નાખીને, ત્યાં પ્રજ્ઞાને નાખીને જુદું કરે કે આ આત્મા જુદો અને પર જુદું છે, હું જુદો જ્ઞાનમય, હું જુદો અને પર જુદું છે. ચેતના અંશ અંશને એ કેવી રીતે પ્રજ્ઞા છીણી કેવી રીતે નાખે એ બીજી લીટીમાં વાત કરી છે કે ચેતના અંશ અંશને પોતાના જાણે, ચેતના છે એના કોઈ પણ ચૈતન્ય અંશને પોતા રૂપ જાણે, પોતાનું સ્વરૂપ જાણે, પોતાનું જાણે, સ્વપણું જાણે, કે જેમાં જળનો પ્રવેશ નથી. આ તત્વનો વિષય છે. તાત્વિક રીતે ચેતના અને ચેતનાનો કોઈ પણ અંશ, કોઈ પણ વિભાગ એ ચેતના અંશથી પર જુદું છે, જળ જુદું છે, એમાં જળનો બિલકુલ પ્રવેશ નથી એમ જાણે. આ વેદનાનો પ્રસંગ લઈએ ફરી, કે વેદના છે એમાં ચેતન જુદું છે અને અશાતા જુદી ચીજ છે. તો ચેતનામાં અશાતાનો પ્રવેશ નથી. શું છે? જો જ્ઞાન છીણીથી બંનેને જુદા પાડવામાં આવે તો એને બરાબર અનુભવ થાય એવો વિષય છે, કે જ્યાં જ્ઞાન વેદના છે, વિકલ્પ વિનાની જ્ઞાન વેદના, તે ભાવસ્વરૂપ જ્ઞાન છે. પરમાગમ સાર જ્ઞાન વેદના લીધી છે, વિકલ્પ વિનાની જ્ઞાન, વિકલ્પ જળ છે એમ કહે છે, અશાતા જળ છે. અને જ્ઞાન જે ચેતનાનો અંશ છે, એ ચેતનાના કોઈ પણ અંશ અંશને, કોઈ પણ અંશને એવો પોતાપણે જુદો જાણે કે જેમાં જળનો પ્રવેશ નથી એમ જાણે. જળનો પ્રવેશ નથી, જળ ભાવનો પ્રવેશ નથી, જળ તત્વનો પ્રવેશ નથી. ચેતન તત્વ અને જળ તત્વની જાતિ એવી એકદમ જુદી છે કે એકનો બીજામાં પ્રવેશ નથી. આ એક જુદા પાડવાની કળા એને હાથમાં આવે તો એ ભેદ જ્ઞાનની કળાથી મોક્ષ સુધી પહોંચે, એ એક જ એનો ઉપાય છે. અંશ અંશને પોતાનો જાણે. ચેતના શું છે કે જ્ઞાનનો જે પર્યાય છે એ અંશરૂપ છે. આત્મા અખંડ ચૈતન્ય પિંડ છે, એનો જે પર્યાય છે તે ચેતના પર્યાય અંશ છે. એ ચેતનામાં, ચેતનામાં અચેતન પણ નથી. વેદ જ્ઞાન તો પર્યાયમાં થાય છે ને, વેદ જ્ઞાન થાય છે પર્યાયમાં થાય છે, તો ત્યાંથી એને જુદા પાડવા પડે છે. જ્ઞાન તે હું, ચેતના તે હું, અને રાગાદિ ભાવ, અશાતા આદિ ભાવ, જડ શરીર આદિ પર પદાર્થ એ હું નહીં એમ એને ચેતન જડને જુદા જુદા પાડે. શ્રીમદજી આ વાત લીધી ને, જડ જડ ભાવ એ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. ક્યારે પણ ચેતનનો કોઈ અંશ જડ રૂપે ન થાય ને જડનો કોઈ અંશ ચેતન રૂપે ન થાય. જે એકતા કરી છે એ પણ અહીંથી જ કરી છે, કે ચેતના અંશને જડમાં ભેળવી દીધો છે ને જડને ચેતનામાં ભેળવી દીધા છે. કે આ શરીરની વેદના મને થઈ, આ સંયોગોની અસર મારા ઉપર થઈ, જે સંયોગો મેં જાણ્યા એમાં મને ઠીક લાગ્યા ને અઠીક લાગ્યા એવી મારા ઉપર અસર થઈ, એ જળને ચેતનમાં ભેળવે છે. ભળી શકતા નથી તો પણ મિથ્યા ભાવે ભેળવીને, જૂઠા ભાવે મેળવીને દુઃખ ઉભું કરે છે. જ્ઞાનીઓને નિષ્કારણ કરુણા એટલા માટે છે કે આમાં કાંઈ લેવા દેવાની વાત નથી, ફક્ત અંદરની જે રમત છે એમાં ભૂલો છે. આ જે અંદરના પરિણામમાં જે રમત થઈ છે એમાં ભૂલો છે, એ ભૂલ એની ભાંગે એટલે સીધો સોળે રસ્તે ચડી જાય, અને ભૂલ ન ભાંગે તો એ ભૂલમાં એવો ગોઠવાય કે અનંત જન્મ મરણને, અનંત પરિભ્રમણને કરે. હવે વાત તો આટલી જ છે કે જો ભૂલ ભાંગે એના પરિણામમાં ભૂલ ઊભી થાય છે, ભૂલ ભાંગે એટલી વાર છે. મિથ્યાત તે ભૂલ એમ કહ્યું છે શ્રીમદજીએ, જે ત્રણ ચાર સૂત્રો લખ્યા એમાં મિથ્યાત ને ભૂલ કહી દીધી છે. આ એક જીવની ભૂલ જ છે, બીજું કાંઈ નથી. સમજે તો સહેલું છે, અને નિત્ર અનંત ઉપાય પણ દુઃખમાંથી છૂટે એવું નથી. કોઈ પણ અનંત ઉપાય, કરોડ ઉપાય કરે, કોઈ રીતે ન છૂટે.
વાત આટલી સહેલી હોવા છતાં
છતાં ઊંધી પકડ ઘણી છે, એને સમજીને પકડને ઢીલી કરી નાખવી. સમજણનો સમજણમાં કાર્ય થવાની મર્યાદા કેટલી સમજણના કાળમાં, કે જો યથાર્થ સમજણ કરે એમ આત્માના હિતના લક્ષે યથાર્થ સમજણ કરે તો એની વિપરીત પકડ છે એ ઢીલી પડે છે. સમયસારની સ્તુતિમાં છે, શૂન્ય તને રસની બંધશીથી લથાય એમ કીધું છે. જે તત્વને સાંભળતા, જેની યથાર્થ સમજણ કરતા, જે સમયસારને સાંભળતા, એ રસ એવો છે, આત્મરસ, ચૈતન્ય રસ, કે તારા વિભાવ રસના બંધન છે, વિભાવની પકડ છે એ ઢીલા પડી જશે, શિથિલ થઈ જશે. એવો જ એક ક્રમ છે કે એવું પડે છે ને પછી ખાસ કરીને રસમાં તો આ પ્રક્રિયા બને છે. અને રસને જ બંધન કહ્યું છે. ભાવમાં જે પરપ્રત્યયનો રસ છે તે જ બંધ તત્વ છે, કેમ કે ચિકાશ રસમાં છે. જે રસ પડે બંધ અધિકારમાં, કુંકુન સ્વામીએ એ વાત કરી છે કે આ ચિકાશ છે, આ રસ પડે છે, એ જ બંધન છે, એ બંધ તત્વ છે. અને કહીએ છીએ કે બંધ તત્વ તો આટલું છે, ત્યાંથી રસમાંથી ફેરફાર કર, વિરુદ્ધ રસ. જે ચૈતન્ય રસ છે એ વિરુદ્ધ રસ છે, અનાદિના બંધનના રસથી એ રાગ રસથી એ વિરુદ્ધ રસ છે, વિતરાગી રસ છે. એવું છે, રસ ઉપર ઘા પડવો જોઈએ, જીવના વિભાવ રસ ઉપર ઘા પડવો જોઈએ. આ ચૈતન્યની વાર્તા ત્યારે એને સાંભળી છે, નહીતર તો ચૈતન્યની વાત પણ સાંભળી રસ ઉપર ઘા પડવો જોઈએ. પહેલી વાત આ છે, તો અંદરથી ગળે એનો વિભાવ છે, અંદરથી ગળે, નહીતર તો એ શુભ ક્રિયા, શાસ્ત્ર વાંચનની હોય કે કોઈ પણ શુભ ક્રિયા હોય, એ રાગ રસને તીવ્ર કરે છે, કરી જાય છે, રાગ રસને દ્રઢ કરી જાય છે. એટલે કે એ રાગ રસને પુષ્ટ કરે છે ઉલટાનો. એ તો ઉલટી વાત થઈ ગઈ. ભલે ક્રિયા શુભની હોય, શાસ્ત્ર વાંચનની હોય, પણ એનો રાગ રસ પુષ્ટ થઈ જાય તો એ ખોટે રસ્તે છે, નુકસાન કરે છે પોતાને, લાભ કરતો નથી. પણ શું કરે છે તપાસી લેવું જોઈએ, રસ કયો તીવ્ર થાય છે એની અંદર એને તપાસી લેવું જોઈએ. જાગૃતિમાં તપાસવાનું બને, જો પોતાની પોતાને હિત કરવું છે ને અહિત ન થાય એની જાગૃતિ રાખવી છે તો એ તપાસ્યા વગર રહે નહીં. કુદરતી વિષય છે. એક માણસ વ્યાપાર કરે છે અને એમ નક્કી કરે છે કે આપણો વ્યાપાર કરવાનો સ્કેલ આટલો છે, પ્રમાણ વોલ્યુમ હોય છે, આટલા મોટા પ્રમાણમાં વ્યાપાર કરવો છે અને આટલો મોટો નફો કરવો છે. નાના વેપારમાં તો કોઈ મોટો નફો થાય નહીં, શીંગ દાળિયાની લારી લઈને નીકળે એમાં કાંઈ લાખો કરોડોનો નફો ન થાય, થાય પણ મોટો લાખો કરોડોના ઇન્વેસ્ટમેન્ટવાળો વેપાર હોય તો એની અંદર લાખો કરોડોનો નફો થાય. તો એનો કમાવાનો જે ધ્યેય છે, ટાર્ગેટ છે, એ ભલે ગમે એટલો મોટો હોય પણ એ એક એક કાર્યમાં સંભાળ રાખે છે. જે વર્ષને અંતે કે ભાઈ આટલા લાખમાં કમાવા છે, પણ એક એક કાર્યમાં સંભાળ રાખે છે કે નહીં, નાના મોટા તમામ કાર્યની અંદર કાળજીને સાવધાની કેટલી રાખે છે, બધા જ કાર્ય બરાબર ચાલશે તો ત્યાં સુધી પહોંચાશે, નહીતર પહોંચાશે નહીં, એ ખ્યાલ છે એનો. એમ ધ્યેય છે પરિપૂર્ણ શુદ્ધ થવાનું, સિદ્ધ દશાનું ધ્યેય છે. સિદ્ધ દશા પ્રગટ થવી જોઈએ, પૂર્ણ નિષ્કલંક દશા પ્રગટ થવી જોઈએ, એવું ધ્યેય છે એને પણ એના કાર્ય કાર્યને પ્રસંગે પ્રસંગે એની જાગૃતિને કાળજી હોય છે તો પહોંચે છે, એમને પહોંચી જાય છે એવું બનતું નથી. એ સહેજ જ છે, એમ જ થાય. જો ધ્યેય બરાબર હોય તો એને ધ્યેયને અનુસરીને જ એની ચાલ હોય, બીજી રીતે બને જ નહીં. બીજી રીતે બને તો સમજવું કે ધ્યેયમાં ભૂલ છે, પછી ચાલમાં ભૂલ હોય એમાં કાંઈ વાત રહેતી નથી, એના ધ્યેયમાં પણ ભૂલ જ છે. ચેતના અંશ અંશને પોતાનો જાણે કે જેમાં જડનો પ્રવેશ નથી. એટલે ગુરુદેવ આ વિષયને એમ લેતા હતા કે આ જ્ઞાન છે એમાં જ્ઞ 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 તત્વ છે, તે જ્ઞાન તત્વ છે. માત્ર જ્ઞપણું જ્ઞાનપણું જ્ઞપણું છે એ જ્ઞાન તત્વ છે. એવો જે ચેતના અંશ છે એમાં ક્યાંય પરને ભેળવવા જેવું નથી, એ નિર્વિકલ્પ અંશ છે. વસ્તુ એ નિર્વિકલ્પ છે ને એ જ્ઞપણું પણ નિર્વિકલ્પ છે. એમાં એ પરને ન ભેળવે એટલે એને પરભાવથી બંધન થવાનો પ્રશ્ન રહેતો નથી, એ છૂટતો જાય છે. પુરુષાર્થ કહેવામાં આવે છે કે જે પોતાના પરિણામની શુદ્ધતાને પ્રગટ કરે છે, શુદ્ધતાને રચે છે. સુતાલી શક્તિમાં વીર્યગુણ વીર્ય શક્તિને લીધી છે, પોતાની શુદ્ધ પરિણતિને શુદ્ધ પરિણામને રચે તે આત્મવીર્ય છે. શુભ અને અશુભ ભાવને રચે તે આત્માનું વીર્ય નહીં, તે આત્માનો પુરુષાર્થ નહીં. એમ જુદું પાડવું છે એમાંથી એને. આત્મા તરફનો પુરુષાર્થ છે તેમાં જ આત્માની શુદ્ધિ રૂપ આત્માની પરિણતિ ઉત્પન્ન થાય ને, શુદ્ધ પરિણતિ. પર પ્રત્યેનો પુરુષાર્થ હોય એમાં તો શુભાશુભ ભાવ થશે, વિભાવ થશે એમાંથી. તો એને એ પુરુષાર્થ હોવા છતાં એને પુરુષાર્થ નથી કહેતા, એને અપુરુષાર્થ કહે છે, ઊંધો પુરુષાર્થ કહે છે. એટલે ચેતના અંશ, ચેતના અંશને પોતાનો જાણે, એમાં અંશ અંશને એમાં હાઇફન લગાડવાનું કારણ એટલું છે કે પ્રત્યેક અંશને એમ લેવું છે, પ્રત્યેકના અર્થમાં છે. ચેતનાનો જે પ્રત્યેક અંશ છે એટલે એવા અર્થ સૂચક છે અહીંયા હાઇફન છે. એટલે પ્રતિ પર્યાયે ચૈતન્યની પ્રતિ પર્યાયે ચૈતન્યના તમામ અંશોમાં કોઈ પણ જળનો અંશ એ ભેળવે નહીં. તો ભાઈ આ અંશ તો બરાબર ચેતનનો પણ બીજા અંશમાં ફેરફાર થઈ જાય છે, જળ ચેતન ભેગા થઈ જાય છે, એવું કદી બનતું નથી. કર્મના ઉદયની આત્મા ઉપર અસર થાય છે એ ચેતના અંશને અને જળના અંશને ન્યારા ન્યારા જુદા જુદા રાખતો નથી. છે તો જુદા જુદા પણ એ પોતાની માન્યતામાં જુદા રાખતો નથી. આ તો દિગંબર શ્વેતાંબરની બંને સંપ્રદાયની અંદર સ્થૂળ જે ઊંધી માન્યતા થઈ છે અહીંથી થઈ છે કે કર્મનો ઉદય આત્માને વિભાવ કરે કરાવે છે. તો એ જળ અંશ છે, જળ પરમાણુનો પર્યાય રૂપ જળ અંશ છે એ ચેતનની પર્યાયના અંશને કાંઈક કરે છે. બસ છેવટે કાંઈ નહીં તો ઉદય છે એ પ્રભાવિત કરી નાખે છે. શું કરે છે? ઉદયનો પ્રભાવ પડે છે. સાચી વાત છે, તદ્દન ખોટી વાત છે. કર્મનો ઉદય હોય કે ન હોય ચેતન પોતાના પરિણામને પોતાથી કરે છે. હોય કે ન હોય બંને થી નિરપેક્ષ છે. આમ વાત જ્ઞાન નું શોષણ એમાં પૂર્વકર્મ નિમિત્ત છે એમ છે. ત્યાં પૂર્વકર્મ કઈ કરતું નથી. જીવનો પોતાનો જ્ઞાનનો ક્ષયોપસન ભાવ પોતાને કારણે છે, અને જ્ઞાનાવરણીનો જે ક્ષયોપસન રૂપ પર્યાય છે એ પોતાને કારણે છે. સદ્રષ્ટા જોઈને નિમિત્ત નૈમિતિક સંબંધ ગણવામાં આવે છે, મેળ ખાય છે એટલે. બાકી ખરેખર જુઓ તો કોઈનું કોઈ કાંઈ કરે છે એ વાત ખોટી છે, જૂઠી છે. પણ ચેતના અંશને પોતાનો એ બીજામાં ભેળવીને એ વાત છે, જળના અંશમાં ભેળવીને વાત છે. ત્યાં ભેદ જ્ઞાન રહેતું નથી, અથવા એવી માન્યતા એ ભેદ જ્ઞાન થવામાં વિરુદ્ધ પ્રકાર છે, વિરુદ્ધતાવાળી વાત છે. એવી માન્યતા રાખીને કોઈ ભેદ જ્ઞાનમાં આવી શકે નહીં કે પરણમી શકે નહીં. ભેદ જ્ઞાનથી વિરુદ્ધ જવાની વાત છે. એ તો ચર્ચા ચાલી 2013 મધુવનમાં વરણીજી સાથે ગુરુદેવની જે ચર્ચા ચાલી એ મુખ્ય મુદ્દો જ આ હતો. માન્યતા ત્યાંથી નક્કી થઈ, કેમ કે આખા કર્ણાનું યોગમાં એ વિષય આવે કે જીવનું વિકારી પરિણમન અથવા અલ્પપણાનું પરિણમન એ કર્મ સાપેક્ષ છે. જેમ કે જ્ઞાનાવરણીના ક્ષયોપસમ અનુસાર અહીંયા જ્ઞાન હોય, કર્મ સાપેક્ષપણું દેખાય છે. તો એ કર્મ સાપેક્ષપણું વ્યવહારે કહેવામાં આવે છે, એ સંબંધ વ્યવહારે જોડેલો છે. ગુરુદેવ ઉત્તરી આપ્યો છે કે નિશ્ચયથી આત્માનું વિભાવિક પરિણમન રાગાદી પરિણમન નિરપેક્ષ છે. નિશ્ચયથી નિરપેક્ષ છે, આવો જવાબ હતો. એટલે ખરેખર નિરપેક્ષ છે. જીવ સ્વયં એ પરિણામને કરી રહ્યો છે, પુદ્ગળ કર્મના ઉદયની મદદ વિના કરી રહ્યો છે. બસ આ વસ્તુ એને પોતાના પરિણમનની પોતાને સમજાવી જોઈએ. અને આપણે તો સીધું પૂછીએ કે ભાઈ તે કર્મને ભાળ્યા કે જોયા ક્યારે દેખાય તને? તો તું સ્વયં તારા જ્ઞાનાદિ પરિણામને કરશ એ તો તને દેખાય છે કે નથી દેખાતો, અનુભવાય છે કે નથી અનુભવાતો? કે તું સ્વયં તારા પરિણામને કરે છો, હવે તું એને શું કરવા વળગે છો કે આણે કર્યા, આણે મારા પરિણામ આવા કર્યા એવું શું કરવા વળગે છો? નથી તને દેખાતા અને અમથો અમથો એના ઉપર આરોપ કરે છો. કાંઈ કરતા કરડતા નથી અને મદદ કરતા નથી, કાંઈ કરતા નથી. પણ જીવ એક શાસ્ત્ર વાંચીને પણ ઊંધી માન્યતામાં પકડાય છે કે કર્મનો ઉદય જીવને રાગ કરાવે છે. એને તો કોઈ દિવસ કર્મનો ઉદય મટવાનો નથી ને એને રાગે મટવાનો નથી અનંત કાળ પછી. મિથ્યા દ્રષ્ટિ જીવ કર્મના ઉદયને પોતાના પરિણામનું કારણ માનીને એ રખડી રહ્યો છે. હવે અહીંયા જે આવ્યો છે એને પૂછે છે કે તારે આ રખડપટ્ટી મટાડવા આવ્યો છો કે ચાલુ રાખવા આવ્યો છે? જો મટાડવા આવ્યો છે તો તને મટાડવાની વાત કરીએ છીએ, પછી ઊંધી પકડને ઢીલી તો કર, તો છૂટશે. નાના મને કર્મનો ઉદય હેરાન કરે છે, નહીં મને કર્મના ઉદયને લઈને આમ થાય છે. પણ ભાઈ એ વાત ફેરફારવાળી છે, મોટો ફેર છે એની અંદર. એ પૂરેપૂરું અસત્ય છે કે કર્મનો ઉદય જીવના પરિણામને કરાવે છે, એ વાત પૂરેપૂરી અસત્ય છે, દુઃખ છે. મને ફલાણો વળગ્યો છે, સાચી વાત છે. કોઈ કોઈને વળગે કરતા કર્મ અધિકારમાં વાત જ એમ લીધી છે કે જે જીવ એમ માને છે કે મને બીજા પદાર્થનું કાર્ય મારામાં થાય છે, બીજો પદાર્થ મને આવી રીતે પરાણે કાર્ય કરાવે છે, એ ભૂતાવિષ્ટ પુરુષ જેવો છે. એનો દાખલો ત્યાં જ આપ્યો છે, ભૂતાવિષ્ટ પુરુષનો દાખલો આપ્યો છે કે જેમ ભૂત વળગેલો એમ કહે છે કે મને ફલાણું ભૂત વળગ્યું છે. ભૂવા એને બોલાવે, કોણ છું તું? તો કે હું ફલાણો ઢેઢ, ફલાણો વાઘરી. ઠીક, એ અંદર આવ્યો હશે ક્યાંય? ટીપો એવો હોય નહીં, એના ઘરે બેઠા છે શું, એને તો કલ્પના જ થઈ હોય, એવો કોઈ હોય જ નહીં, એવી વ્યક્તિ વિશેષ જ ન હોય જગતમાં, પણ એને કલ્પના થઈ ગઈ હોય કે મને ફલાણો વળી ગયો છે. મૂળ તો શું છે કે એવા વિચારોથી એનું માનસ તો ઘણા વખતથી ઘૂંટાતું હોય કે આવા ભૂત થાય, પ્રેત થાય, વળગે વળગે તારે આમ થાય, ફલાણું થાય, ધૂણવાનું થાય, આમ બોલવાનું થાય, આમ થાય તેમ થાય, અને ડર 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 એટલું ડરપોક માણસ એ બધા વિચારોથી થઈ ગયું હોય, એમાં કાંઈક એને ભ્રમ થાય કે એ ભડકો થયો, રાત્રે નીકળવાનું છે ને એમાં કાંઈક ભડકો ન થયો હોય તો એને ભ્રમ થાય કે એ ભડકો થયો, એ ભડકો થયો, હા હવે મને વળી ગયો, એ ભડકો થયો ને એ આવ્યું મને વળગવા જાય એમ મને થઈ જાય, વાતમાં કાંઈ માલ ન હોય, શૂન્ય હોય, કાંઈ ન હોય ત્યાં, પણ એની કલ્પનાથી આવું બધું કરે છે. એમ અહીંયા એક જગ્યાએ આવશે અનુભવ પ્રકાશમાં કે મિથ્યા દ્રષ્ટિએ મિથ્યા કલ્પનાથી આકાશને બાંધ્યું છે. શું? આકાશની ગાંડી બાંધી, આકાશ બંધાય ક્યાંય? અમર્યાદિત ક્ષેત્રવાળો એને આકાશને બાંધ્યું છે ગાંસડીમાં. એમ પોતે અમર્યાદિત સ્વભાવવાળો એને એક સમયની પર્યાયમાં બાંધ્યો કે હું તો આવડો છું, હું ફલાણો માણસ, હું અત્યારે આટલા જ્ઞાનના જ્ઞાનાવરણીના ક્ષોભસમ વાળો, હું ક્યાં કેવળ જ્ઞાની છું, હું તો ક્ષોભસમ વાળો છું, એને આકાશને બાંધ્યું છે. એવી વાત લીધી છે, મિથ્યા કલ્પના કરી કરીને એને આકાશને બાંધ્યું છે. આકાશ બંધાય ક્યાંય? છતાં કલ્પના કરે છે કે મેં આકાશની ગાંડી બાંધી, હવે માથે ઉપાડીને ફરું છું બરાબર, હવે મને બહુ ભાર લાગે છે, હવે હું ભાર લાગીને બેસી ગયો, સૂઈ ગયો, મરી ગયો, આ બધું કલ્પનામાં, કલ્પનામાં. શું સસલાને સિંગડા નથી તો કે બહુ મોટા મોટા છે, થોડાક નાના છે, થોડાક મોટા છે, ને વાગે એવા છે, નથી વાગે એવા, પણ મૂળમાં નથી, આટલું બધું ક્યાંથી આવી બધા, એ બધી કલ્પના છે. જી આત્મા એવું ચૈતન વજ્ર છે સ્વરૂપે કરીને, કે એના પ્રદેશોમાંથી એક પ્રદેશ એક કાંકરી ખરે એવું નથી, ને એના ગુણમાંથી એક ગુણ ખાંગો થાય એવું નથી, એવો ચૈતન વજ્ર છે અનાદિ અનંત. પણ પોતે પોતાને હીણો માની માનીને દુઃખી થાય છે. એ બધા સ્વતંત્ર, રજકણો સ્વતંત્ર છે ને જીવે સ્વતંત્ર છે એમ માનવું. કર્મ નું ફળ માનવાથી શું ફાયદો છે? એ સ્વતંત્ર રીતે પરિણમે છે, જીવે બે બે ભાઈઓ હોય છતાં સ્વતંત્ર પરિણમે છે, એમાં કઈ નહીં. એટલે તો કહ્યું કે કાર્ય ને કારણ ને નિયમ નથી, એ તો વાત લીધી. એક હાંડલામાંથી બે ખાય છે, એક ધોળો થાય છે ને એક કાળો થાય છે, બે ભાઈ હોય, જોડિયા ભાઈ હોય, એક સાથે જન્મ હોય, એક હામળો હોય ને એક ઉજળો હોય, ને એક જ હાંડલામાંથી ખાય, એક જ માતાનું દૂધ પીએ, લ્યો મોટા થાય ત્યારે દૂધ પીને મોટા થાય, એક જ માતાનું દૂધ પીએ, એક માતાના ઉદરથી જન્મા છે, એક જ હાંડલાનું ને એક જ ગોળાનું પાણી પીએ છે, અને એકના પરમાણુ સફેદ થાય ને એકના પરમાણુ કાળા થાય, શું કારણ છે? કાંઈ સ્વતંત્ર પરિણામે છે, બધા પરમાણુ સ્વતંત્ર પરિણામે છે, એને કાંઈ કાર્યકારણનો નિયમ લાગુ પડતો એમ, પણ એવું કાંઈ જડતું નથી ને એટલે ઠપકારી દઈએ કે એને આ કર્મ આમ કર્યું, એને આ કર્મે આમ કર્યું, એને આ કર્મે આમ કર્યું, એ ઠપકારી દીધું. તો એ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી કેટલીક વાતો કર્ણાના યુગમાં છે, એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાડવા માટે છે. કોઈ અનુયોગ, કર્ણાનુયોગ કે કોઈ અનુયોગ બે પદાર્થની એકતા સાધવા માટે કયા નથી, આ સીધી વાત છે. જો આત્માને બંધનથી છૂટવું છે તો પરના પરથી સાથે બંધાયેલો છે ને, અફીણથી બંધાયો છે ને, અફીણને મૂકે નહીં તો કેદી છૂટે, એ તો કયો? જે અફીણની એને તલપ લાગે છે ને એમ કહે છે કે આ અફીણનું બંધાણ છે, હવે અફીણને મૂક્યા વગર એને અફીણથી છૂટવું છે, બે વાત કેવી રીતે બનશે? આ તો સીધે સીધી સમજાવી વાત છે કે જો તને એમ લાગે છે કે આ બંધન છે, તો બંધનમાં તો એકલાને બંધન છે કે પરથી બંધન છે, કે પરથી બંધન છે, તો એને છોડવા માટે એને છૂટવાના નિયમ ઉપાડ દે, એને પકડવાની વાત ક્યાં લેશો એમ વાત છે. જેનાથી છૂટવું છે એના છૂટવાના ઉપાય ને છૂટવાના પાયા ગોત, જેનાથી છૂટવું છે એની પકડ કરવા જઈશ તો કેદી છૂટીશ? કોઈ રીતે એનાથી છૂટી શકાતું નથી. સીધી વાત છે કે પણ એ ઊંધી દ્રષ્ટિથી શાસ્ત્ર વાંચે છે ત્યારે એને પોતાની વિપરીત દ્રષ્ટિથી શાસ્ત્ર વાંચીને, એ શાસ્ત્ર વાંચીને વધારે જ વિપરીતતાને દ્રઢ કરી જાય છે. આવું બને છે. એટલા માટે જ આ વિષયના જે જ્ઞાતા છે એની હાજરી, એનો એનો સત્સમાગમ એને ઉપકારી ગણવામાં આવ્યો છે. ભાઈ તારી દ્રષ્ટિ તો અનાદિની ઊંધી છે, તું શાસ્ત્ર વાંચી વાંચીને પણ એ ઊંધું દ્રઢ કરી દઈશ તો તને સવળું કોણ કહેશે? આ ભૂલ તે કરી એવું તને કોણ કહેશે કે એ માર્ગ જેને જાણ્યો છે, અનુભવ કર્યો છે, પ્રતીત કર્યો છે, આરાધ્યો છે, એક જ કહી શકશે. બીજાનું એમાં કામ ચાલુ જ છે, ધારાવાહી ચાલુ છે, પણ એને જુદું પાડ્યું નથી. ચેતનામાં પરને ભેળવી દીધું છે, તો એ ભેળવી દીધું છે, એ ભૂલ કરી છે. એ અંશ અંશને, પ્રત્યેક અંશથી આખા ચૈતન્ય તત્વને જુદું જાણે, આખામાં તો ન ભેળવે પણ એના એક અંશમાં પણ ન ભેળવે, એમ અહીંયા કહેવું છે. એનું નામ પ્રજ્ઞા છીણી મારી એમ કહેવામાં આવે છે. આ પ્રજ્ઞા છીણી છે. દ્રવ્ય ગુણે તો આત્મા શુદ્ધ, શાસ્ત્ર વાંચીને શું કહ્યા? દ્રવ્ય ગુણે તો આત્મા શુદ્ધ, પણ આ એક પર્યાયમાં અસર થઈ જાય છે, બીજું કાંઈ નહીં, પણ આ પર્યાયમાં અસર થાય છે. બીજા પદાર્થ જ્ઞાનમાં, કર્મ તો બુદ્ધિગોચર વિષય નથી ચાલતી, પણ આ બીજા પદાર્થો જે જ્ઞાનમાં જણાય છે ત્યારે કાંઈક અસર ઊભી કરે છે, જ્ઞાન ઉપર કાંઈક અસર કરે છે એવું લાગે છે. એ વાત કેટલી સાચી? એ વાત 100 એ 100% ખોટી છે. આત્મા કે જે માત્ર જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાન માત્રપણે રહે તો એને સ્પષ્ટપણે સમજાય કે કોઈ પદાર્થની જ્ઞાન ઉપર અસર આવતી નથી. પણ જ્ઞાન માત્ર એવા આત્માને નહીં સમજતા, નહીં જાણતા એવો ભ્રમ થાય છે કે જ્ઞાન ઉપર બીજાની અસર આવે છે. એટલા માટે ગુરુદેવ એક વિશે બહુ સ્પષ્ટ કરતા કે જ્ઞાનમાં જ્ઞેયાકારે જે જ્ઞાનાકાર રૂપ પ્રતિબિંબ થયું એ જ્ઞેયને કારણે નથી થયું. જ્ઞેયને જ્ઞાન ઉપર અસર નથી, થોડીક કે હરગીજ નહીં, એક બિલકુલ એક એક તપોય નહીં, જરાય નહીં. અંશ અંશને ન્યારા જાણે એમ લેવું છે ને. પણ કેટલાય પૈસા વાળા માંદા થઈ મરી ગયા એનું શું, અને દાદા માંદા જ રહ્યા છે એનું શું? બોલો, મીઠું ને રોટલો, મરચું ને રોટલો ખાતો હોય, પસીનો પાડતો હોય, અમે જોઈએ છીએ દાણાપીઠમાં તો બળબળતો ઉનાળો હોય, બારણા બંધ કરીને પંખા ચલાવે, એરકન્ડિશન ચલાવે, જે કરવું હોય કરે, બાર સડકું તપી હોય અને રેકડા ઉપર ઘસઘસા ટૂંકતા હોય છે, કાંઈ પાથરવાનું નહીં, ઓઢવાનું નહીં, માખીઓ બણબણતી હોય, બધું હોય, હાથનું ઓછું કરે, ઘણી વાર હોઈ જાય બપોરનો રોટલો ખાય ને થોડી વાર એ આરામ કરે છે, એ આરામ ઓલાને હવામણની ગાદી ઉપર નથી મળતો, એનું શું કરવું? એ વાત ખોટી છે કે બીજા પદાર્થની કાંઈ અસર થાય છે જીવના પરિણામ ઉપર, એ વાત ખોટી છે, તદ્દન ખોટી છે. એ અંશ અંશને ન્યારા જાણે એમ કહેતા કે જ્ઞાન અનુસાર જ્ઞેય, કેસરી રંગ કેસરી અહીંયા પ્રતિબિંબ પડ્યું, લાલ રંગનું લાલ પ્રતિબિંબ પડ્યું કે આ લાલ છે, આ કેસરી, આ જેટલા રંગ છે એટલા રંગ દેખાય, કાળો કાળો દેખાય, પીળો પીળો દેખાય, લાલ લાલ દેખાય, તો એને કારણે નહીં. અહીંયા લાલપણાનું જ્ઞાન એવી જે જ્ઞાનની પર્યાય કે આ લાલ છે એ સ્વતંત્ર થયેલી છે, આને કારણે નહીં. આ વાત પર ગુરુદેવનું વજન હતું. કોઈ પણ જ્ઞાનનો પર્યાય થાય છે એ સ્વતંત્ર તેના તે કાળે એના સ્વકાળે એવો જ થવાનો હતો નથી. એમાં જ્ઞેયનો કાંઈ પણ પ્રભાવ થયો છે, અસર આવી છે કે એણે કાંઈ પણ કર્યું છે, એણે અંશ અંશને ન્યારા જાણ્યા નથી. એને ભેળવ્યું, આંશિક ભેળવ્યું કે પૂરું ભેળવ્યું, પછી એમાં અંશ નથી રહેતો. એણે તો પૂરેપૂરો આત્માને ભેળવી દીધો પર સાથે. એવા ભેદ જ્ઞાનનો અભાવ તે જ બંધનનું કારણ છે. શ્લોક વેચો છે અમૃતચંદ્રા, તસ્ય એવ અભાવત બધા બધા એ કિલકે છે ના, તસ્ય એટલે એ ભેદ જ્ઞાનના અભાવથી બંધાણા છે. જેટલા કોઈ જગતમાં બંધાણા છે તે તમામને આ એક જ સિદ્ધાંત લાગુ પડે છે. અને નહીં બંધાઈને સિદ્ધ થયા ને મુક્ત થયા કે ભેદ વિજ્ઞાન તો સિદ્ધા સિદ્ધા એ કે લખે છે ને, અનંત સિદ્ધો થયા એમાં જેટલા સિદ્ધ થયા તે તમામ સિદ્ધ એક ભેદ જ્ઞાનથી સિદ્ધ થયા છે. બંધાણા છે, રખડ્યા છે, પરિભ્રમણમાં છે, બધા ભેદ જ્ઞાનના અભાવને લઈને છે. આ એક જ ચાવી છે, બીજી કોઈ ચાવી નથી. પહેલેથી છેલ્લે સુધી એક જ ચાવી છે, બીજી ચાવી નથી. આટલી તો સગવડ છે આ માર્ગની અંદર કે વારંવાર બીજી વાત ગોતવા જ આવી પડે નહીં. એક વાત જો એને આવડી ગઈ એ તરી ગયું, એને બધું આવડી ગયું. અને તરવાનો વિષય જ એવો છે, પાણી કેટલું ઊંડું છે એની હારે કોઈ સંબંધ નથી રહેતો. તરતા આવડતું હોય પાણીમાં એને ખબર હશે કે નીચે દરિયાનું પાણી છે કે નદીનું છે કે કૂવાનું છે, એક માથોડું છે કે પાંચ માઇલ ઊંડું છે, એની સાથે કોઈ સંબંધ. તરવું છે એને સપાટી ઉપર તરવું છે, એને નીચેના પાણી હારે કાંઈ સંબંધ રહેતો. એ રીતે ભેદ જ્ઞાનથી આખો સંસાર તરાય છે. એટલે પ્રથમથી જ એ વાતને અહીંયા ઉદ્ઘાટન કર્યું છે, પહેલેથી જ એ વાત લીધી છે.